कुक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचन्द्र महं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम् श्रीमद् राजचंद्र वचनामृत आंख 349 मुंबई फागण सुद 14/1948 कोईनो दोष नथी अमे कर्म बांध्या माटे अमारो दोष छे। ज्योतिषनी आमनाई संबंधी केटलीक विगत लखी ते वाँची छे, घणो भाग तेनो जाणवामां छे, तथापि चित्त तेमां जराय प्रवेश करी शकतुं नथी अने ते विषयनुं वाँचवुं सांभळवुं कदापि चमत्कारिक होय तो पण बोजारूप लागे छे, थोड़ी पण तेमां रुचि रही नथी। अमने तो मात्र अपूर्व एवा सतना ज्ञान विषे ज रुचि रहे छे, बीजू जे कंई करवामां आवे छे के अनुसरवामां आवे छे ते बधु आसपासना बंधन ने लईने करवामां आवे छे। पूज्य सभागभाई उपरनो परम कृपाळु देवनो आ पत्र छे। व्यवहारनो उदय, व्यवहार प्रपंचनो उदय बहु कारमी रीते उदयमां छे अने एथी सौभागभाई वगैरे मुमुक्षुओने ए जोईने जाणीने जरा बहु उदासीनता आवी जाय छे, एटले ए लखे छे बधुं, परंतु कृपाळुदेव समाधान आपे छे। अने आ वचनामृतनी अंदर जे अमुक वाक्यो छे जेमानुं एकाद वाक्य जो कोईने स्पर्श थई जाय तो जीवननी दिशा बदली जाए, एमानुं आ एक वाक्य छे। जो आ पकड़ाई जाए घणुं समझाई जाए, परमार्थ घणो समझाई जाए। कोईनो दोष नथी, कोईनो दोष नथी, अमे कर्म बांध्या माटे अमारो दोष छे। अमे कर्म बांध्या माटे અમારો દોષ છે। આપણો જે સંસાર ચાલે છે એ આપણા કર્મના ઉદયના પરિણામે ચાલે છે, કર્મનો ઉદય ન હોય તો આપણો સંસાર હોય, આપણો દેહ હોય, આપણને જે સંબંધ છે તે હોય, સંયોગ છે તે હોય, કંઈ ન હોય, જેનાથી આપણે સુખી દુઃખી છીએ અથવા આપણને સંકલ્પ વિકલ્પ આવે છે એ બધા આસપાસના વાતાવરણને કારણે આવે છે, કારણ કે આપણે સંબંધના જગતમાં જીવીએ છીએ, આપણે સંઘમાં જીવીએ છીએ, સંયોગોના સંઘમાં જીવીએ છીએ, અને પછી દ્રષ્ટિ વિશુદ્ધ ન હોવાને કારણે આપણે બધા ઉપર નિમિત્ત નાખીએ છીએ કે આણે મને આમ કર્યું, આણે આમ કર્યું, આણે આમ ન કર્યું હોત તો આમ થાય, અને આમ કર્યું હોત તો આમ થાત। આ બધા સંકલ્પ વિકલ્પ એ શેને કારણે છે? જ્ઞાનીઓ કહે છે કે સંયોગનું કારણ શું, સંબંધનું કારણ શું, સંસારનું કારણ શું, આ કોના દોષથી છે, કોના કારણથી છે, કોના નિમિત્તથી છે? જે મને ઈચ્છિત નથી, મને ગમતું નથી, મને પ્રિય નથી, મારી કોઈ ચાહ નથી, મને એમ થાય છે કે ઓહો આવી પ્રકારનો સંસારમાં રહેવું, સમાધાન શું, અથવા સનાતન સત્ય શું, વ્યવસ્થા શું, આ કેમ ચાલે છે બધું, આ ચલાવનારો કોઈ છે, આ કોઈને સુખી દુઃખી કરનાર કોઈ બહારનું તત્વ છે? ભાઈ દેહમાં વિચાર કરનાર બેઠો છે તે સુખી કે દુઃખી સંભાળી લે, સુખ બહારમાં નથી અંતરમાં છે, તને હિત કહું છું, અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે અને એ થવા માટે બહારનું આશ્ચર્ય ભૂલ. તને હિત કહું છું. પત્રાંક 108. જ્ઞાનીઓ દ્રષ્ટિ આપે છે. આપણે સિદ્ધાંતો પકડવા જઈએ છીએ, આ લેવા જઈએ છીએ કે આમ સુખ થાય, આમ સુખ થાય, આને કારણે દુઃખ છે, આને કારણે દુઃખ છે. જ્ઞાનીએ એક બધા સિદ્ધાંતના સારરૂપે સૂત્ર આપ્યું વિચારવા માટે. એક વિચારણાનું સૂત્ર યથાર્થ થાય કે કોઈનો દોષ નથી, કોઈનો દોષ નથી. અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે. કર્મનો ઉદય કર્મના બાંધનારને નડે, કોઈએ બાંધ્યા અને કોઈને નડે એવું બને? કોઈના કર્મ કોઈને નડે, કોઈના કર્મ કોઈ ભોગવે એવું થાય? અરે એવું થાય તો જગતમાં બળિયાના બે ભાગ, તો બાકી કોઈ જગતમાં રહી ન શકે. વિશ્વની વ્યવસ્થાના નિયમો એટલા ચોક્કસ છે અને એટલા ન્યાયપૂર્ણ છે કે જેણે જેવા કર્મ બાંધ્યા છે તેવી જ પ્રકારના યોગ સંયોગની રચના તેની આસપાસ ગોઠવાઈ જાય છે. એનું જીવન એ જ પ્રકારે ગોઠવાઈ જાય છે. એના જીવનની અંદર પહેલા શ્વાસથી લઈને છેલ્લા શ્વાસ સુધી પ્રાપ્તિ અપ્રાપ્તિના બધા સંયોગો પૂર્વ નિર્મિત થઈ જાય છે. નો ચેન્જ ઇઝ પોસિબલ સો ફાર એઝ ગેઇન એન્ડ લોસ્ટ ઇઝ કન્સર્ન. પ્રાપ્તિ અપ્રાપ્તિ સંપૂર્ણપણે પ્રારબ્ધને આધીન છે. હા, એણે પુરુષાર્થ શું કરવાનો છે? તો કે પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં હર્ષ કે શોક ન કરવો, ઇષ્ટ કે અનિષ્ટ બુદ્ધિ ન કરવી અને નિમિત્ત ઉપર નજર ન રાખવી. જે કંઈ જ્યારે થાય એના અંગે વિચારણા કરવી, તો વિચારણા સ્વ ઉપર કરવી કે પૂર્વે નિબંધન કરેલું એવું કર્મ એ ઉદયમાં છે, અત્યારે અનુકૂળ નથી. એનો મતલબ કે આપણે કર્મ ખોટું બાંધ્યું છે. અનુકૂળ છે એનો મતલબ કે કર્મ આપણે સાચું બાંધ્યું છે. તો જે કંઈ છે એમાં કોણ કારણભૂત છે? આવી દ્રષ્ટિ પરમાર્થ માર્ગમાં ગમે એટલી સંભાવની વાત કરીએ, આપણે સમતા આવવી જોઈએ, સંભાવ આવવો જોઈએ, આત્માનો આ જ ગુણ છે, સંભાવ એ જ આત્મા છે, બધી વાત સાચી આવશે કેવી રીતે? યોગ્ય વિચારણા નહીં હોય, વિચારણાનું સૂત્ર બરોબર નહીં હોય તો સંભાવ આવશે કેવી રીતે? આત્મા સંભાવી છે એટલે તું સંભાવી થવાનો છો? તારા મગજમાં તેમ છે કે આણે મારું ખરાબ કર્યું, આત્મા સંભાવી છે. નિશ્ચયથી જાણતો જાય કે આત્મા સંભાવી છે, રાગ દ્વેષ મારા નથી, પણ આણે મારું અહિત કર્યું, આ ભાવ ઊભો છે. જેની વિચારણા ખોટી ઊભી છે અને આત્મદર્શનના સાચા ગુણોના ગાણ ગાઈને કહે માળા પહેરવા કરે છે, એને રાગ નથી, એને દ્વેષ નથી, એ તો આનંદનો કંદ છે, એ તો સુખનો સાગર છે, ભલે ન રહ્યો. તને જ્યાં સુધી આ માન્યતા છે કે મારા દુઃખનું કારણ, મારી પ્રતિકૂળતાનું કારણ આ ભાઈ છે, આ સંયોગ છે, આને કારણે છે, આને કારણે છે, આ બધાને કારણે હું દુઃખી દુઃખી થઈ ગયો, ત્યાં સુધી તારા આત્માના ગુણો કંઈ પરિણામી થવાના છે? પર્યાય દ્રષ્ટિ, વ્યવહારનો માર્ગ, પરમાર્થની સાધનાના સૂત્રો આ ન સમજાય ત્યાં સુધી કેવળ નિશ્ચયાત્મક જ્ઞાન આ શુષ્ક જ્ઞાન છે. અને આવા શુષ્ક જ્ઞાનની અંદર અને ભ્રમણામાં જીવ ચડી જાય છે, અને ભ્રમણામાં ચડેલો જીવ શાંતિને પામતો નથી, કારણ કે વિચારણા ખોટી છે. એની વિચારણા ખોટી છે. વિચારણા એ તો પોતાને પરિણમનથી મળે, એ શાસ્ત્રના શ્લોકમાંથી વિચારણા ઓછી મળે. જ્યાં સૂત્ર સિદ્ધાંતો નિશ્ચય નહીંના શાસ્ત્રો હોય ત્યાં તો બધી વાત કીધી હોય કે આત્મા સદા અસંગ છે, એને કાંઈ કર્મ લાગતા નથી. ત્યાં કોને લાગ્યા અને ઉદયમાં કેને આવ્યા, દુઃખી કોણ થયો, પ્રતિકૂળતા કોણે અનુભવી, સુખ દુઃખનું પરિણામ અનુભવન કરનાર કોણ? જેને કર્મ લાગ્યા નથી એ આ ગણિત સમજવું પડે પરમાર્થ માર્ગનું. પરમ કૃપાળુ દેવનો વચનામૃતની અંદર આપણને આવી પ્રકારના વિચારણાના સૂત્રો મળે કે એક એક સૂત્ર જો બેસી જાય, બરોબર બેસી જાય, જેમ મંત્ર જાપ કરીએ છીએ ને એમ આવા કોક સૂત્ર બેસી જાય ને એનું રટણ, એની ચિંતના, એ જો ચાલુ થઈ જાય તો જીવને જેટલા ગુણો છે ને એ બધા આપોઆપ પ્રગટ થાય. જેને એમ થાય કે અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે, એને હવે શાંતિ શોધવા બહાર જવાનું નથી, એને સમતા લાવવા માટે બહાર પ્રયત્ન કરવાનો નથી, કારણ કે જે સમજે છે કે દોષ મારો છે, મારો છે કહેતા હું એટલે આત્મા છું, અન્ય નથી. પર ઉપરથી દ્રષ્ટિ ખસી ગઈ, નિમિત્ત ઉપરથી દ્રષ્ટિ ખસી ગઈ, સંયોગના જગતથી વેગળો થયો, સંબંધના જગતથી વેગળો થયો, એના કસાયનો આધાર વયો ગયો. જીવ જે કસાય કરે, વિષમ ભાવ કરે, વિભાવ કરે, એ પરના નિમિત્તે કરે, સ્વના નિમિત્તે વિભાવ ન થાય. એના વિભાવ ભાવનું નિમિત્ત ચાલ્યું ગયું, કારણ ચાલ્યું ગયું. જો એ સ્વસ્થપણે યોગ્ય વિચાર કરી શકે કે કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે, એના આખા સંસારની બધી જ સમસ્યાઓનું સમાધાન અહીંયા છે, બધી જ અશાંતિનું, બધે જ સંસારના તાપ, ઉતાપ અને સંતાપ એનો બધો સરવાળો કરો, એનું આ એક સમાધાન છે. બહુ સારું ભાઈ, દોષ કોનો છે? આનો છે, તેનો છે. અચ્છા, કર્મ કોણે બાંધ્યા? તો પોતે બાંધ્યા છે. બીજાએ બાંધ્યા છે તો એના તું ભોગવશ, એના વતી દુઃખી થાશ, તો તું મોક્ષે જઈ શક કરો જો કોકના ભોગવવાના હોય તો, કેમ કે આ બધા બાંધતા જ કરે, ગાંડા છે તો બધા, આ બધા તો બાંધતા જ કરશે. જો બીજાના તને નડતા હોય તો તારો મોક્ષ કોઈથી થાય ખરો? તો શક્યતા જ નથી. સિદ્ધાંત આખો ખોટો પડે, તારો મોક્ષ કોઈથી બને જ નહીં જો બીજા ઉપર આધારિત થઈ જાય તો. માટે દોષ અમારો છે, કર્મ અમે બાંધ્યા છે. ખૂબ વિચારણાનું સૂત્ર વિચારવું જોઈએ, વારંવાર વિચારવું જોઈએ. અને જ્યાં જ્યાં જીવનની અંદર આવો વિષમભાવ આવે, વિષમભાવના સંયોગો ઊભા થાય, જીવ વિભાવ ભાવમાં જાય, કષાય ભાવનો આશરો લીએ અને ઉદ્વિગ્નતા અનુભવે, ક્લેશ સંકલેશના પરિણામ અનુભવે, તે સમયે સમતા ભાવમાં આવવા માટે સૂત્ર આ વિચારવું પડે કે દોષ કોનો, અને પછી આ કર્મ બાંધનાર કોણ, કર્મનો દોષ છે, ભાગ્યનો દોષ છે, બાંધનાર કોણ, એ ભાગ્યનું સર્જન કરનાર કોણ? ઈશ્વર નથી, તું છો. આ વાત સ્વસ્થ વિચારણા આવે તો એક એક વાક્યમાંથી ધર્મ પ્રગટશે, ધર્મ પ્રગટશે. ધર્મની એક વ્યાખ્યા છે, ધારયતિ ઇતિ ધર્મ, જે ધારણ કરી રાખે, આત્માને ધારણ કરી રાખે, સ્વભાવને ધારણ કરી રાખે, એ ધર્મ છે. તો જ્યારે આવો વિચાર આવે ત્યારે પોતાના સ્વભાવને ધારણ કરી રાખે, પરમાં જવા ન દે, સ્વ તરફ દ્રષ્ટિ કરે, આ ધર્મનું સ્વરૂપ છે. ધર્મ અંતર્મુખ બનાવે, બહિર્મુખ ન બનાવે. બહિર્મુખ બનાવે એ લૌકિક શિક્ષણ, એ વ્યવહાર જગતના નિયમો છે બધા, કે આણે તારું અહિત કર્યું, કાપી નાખ, મારી નાખ. પરમાર્થ જગતનો નિયમ કે કોઈ તારું અકલ્યાણ કરી શકવાને સમર્થ નથી, સિવાય કે તું પોતે. આ પરમાર્થ જગતના નિયમ. જીવને વિચારણાના સ્વસ્થ સૂત્રો મળી જાય, ધર્મ જીવનમાં સમયે સમયે આવીને ઊભો રહે, સમયે સમયે ધર્મ જાગૃત રૂપમાં રહે, ધર્મ આચરણની વસ્તુ છે. કૃપાળુ દેવે લખ્યું કે ધર્મ એ અપૂર્વ વસ્તુ છે, એ બાહ્ય સંશોધનથી નહીં મળે, અંતર સંશોધનથી મળે. અને કોઈક વિરલા જીવો સદગુરુના અનુગ્રહે તે અંતર સંશોધનને પામે છે. આવું એક વાક્ય વાંચ્યું હોય સદગુરુના જીવનના રહસ્ય સમૂહ, તો એનાથી જીવને ધર્મ મળે છે. જીવને ધર્મ એટલે અનેક પ્રકારના સૂત્રો, સિદ્ધાંત, ભેદ, ભાંગા એની અંદર મગજમાં કંઈક છે કે ધર્મ એટલે શુંનું શું છે. જ્ઞાની કહે છે, ધારયતી ઇતિ ધર્મ, તારા આત્માને નિજ સ્વભાવમાં ધરી રાખે આવું જેનું સામર્થ્ય છે, આવો જે બળવાન સૂત્ર છે, જે તત્વ છે, એ તત્વ એ ધર્મ છે. જીવને બહાર જવા ન દે, જીવમાં દોષ દ્રષ્ટિ ઊભી ન થવા દે, અને જીવ પોતા તરફ દ્રષ્ટિ કરે એટલે દોષને હટાવવાનો પુરુષાર્થ શરૂ થાય, ઓલામાં બીજાને હટાવવાનો પુરુષાર્થ શરૂ થાય, આમાં સ્વના દોષને હટાવવાનો પુરુષાર્થ થાય, અને સ્વના ગુણમાં સ્થિર થવાનો પુરુષાર્થ શરૂ થાય. ધર્મ સ્વયં જાગૃત થાય. જ્યોતિષની અમનાઈ સંબંધી કેટલીક વિગત લખી તે વાંચી છે, ઘણો ભાગ તેનો જાણવામાં છે, તથાપિ ચિત્ત તેમાં જરાય પ્રવેશ કરી શકતું નથી. આ જ્યોતિષ શાસ્ત્ર શું છે? જેણે જેણે જ્યોતિષ શાસ્ત્ર વિશે કંઈ પ્રયત્ન કર્યો હશે, પોતે જાણતા ન હોય તો પોતાનું ભાગ્ય જાણવાનું. એ જ્યોતિષ શાસ્ત્રમાં જોઈને એમ જ કહે કે તું તો હાવ હાજો હારો છો, બહુ મજાનો રૂડો રૂપાળો, પણ નડે છે કોણ? શનિ નડે, ગુરુ નડે, તમારા હગાવાલાનું આ નડે. જો આખું જ્યોતિષ શાસ્ત્ર પર ઉપર લઈ જાય, કૃપાળુ દેવે કેટલી સરસ વાત કરી છે એની આમનાય સંબંધી. જ્યોતિષ જેમ જેમ માનતા જાઓ, જેમ જેમ જાણતા જાઓ, એમ શું જાણો કે તને કોણ નડે છે ખબર છે? તારા ભાગ્યની અંદર અંતરાય શું છે તને ખબર છે? તને હરખા બે છેડા મળતા નથી એનું કારણ શું તું જાણશ? આ જ્યોતિષ શાસ્ત્ર જીવને આ રસ્તે ચડાવી દે, પર રસ્તે જરાક બતાવવા જાઓ એટલે એમ કે તારા કર્મ જ એવા છે કાકા, શું આમાં થાય? એ નો કહે. જ્યોતિષ શાસ્ત્રની અંદર તમે કુંડળી આપો, હાથ બતાવો કે ફેસ રીડિંગ કરાવો, એ વાત કોની કરે? સ્વની કરે કે પરની કરે? સમજાય છે? આ જ્યોતિષ તરફ જે લોકો જાય છે, કૃપાળુ દેવે જે લખ્યું કે મોહદ્રષ્ટિની અંદર મૂઢ જીવો છે આ બધા, ઘોર અજ્ઞાનીઓ છે, વાત પાછા પરમાર્થની કરતા હોય, અને કેટલાય તો પરમાર્થ કરતા કરતા જ્યોતિષ જુએ. કૃપાળુ દેવ કહે છે આ કુગુરુઓનો ક્યાંય આરોવારો છે જગતમાં? આ પદ ઉપર બેઠા બેઠા જ્યોતિષ જુએ, અને જ્યોતિષ થી ઓલાને એમ સમજાવે કે તને આ ગ્રહની દશા નડે છે એટલે આ તપ કર, આટલું દાન દઈ દે, આટલું આમ કર. બાહ્ય દ્રષ્ટિ કે અંતરદ્રષ્ટિ, નિમિત્ત દ્રષ્ટિ કે ઉપાદાન દ્રષ્ટિ, સ્વદોષની દ્રષ્ટિ કે પરના દોષની દ્રષ્ટિ, આખું તંત્ર જ ખોટું. હા, વ્યવહારથી ગણિતથી શાસ્ત્ર સાચું, પદાર્થ વિજ્ઞાન સાચું, ઇતિહાસ સાચો, ભૂગોળ સાચો, એ તો જેમ છે સાચું છે વ્યવહાર જગત. અહીંયા આત્માને લક્ષીને વાત થાય છે, મુક્તિને લક્ષીને વાત થાય છે, એ અપેક્ષાએ આ સાચું કે ખોટું? જીવને કર્મથી રહિત થવું છે, જીવને પોતાના દોષને ટાળવા છે, એમાં આ શાસ્ત્ર ઉપયોગી થાય ખરું? કે અહમને દ્રઢ કરે? બહાર તો જાય, હવે અંદર તો જવા ન દે. કોઈ પણ જગ્યાએ જ્યોતિષની કોઈ પણ પદ્ધતિ જોજો, ક્યાંય એને ન કીધું કે હવે સારા કામ કરવાના શરૂ કર. ઓલો પૂછવા એમ જાય કે મારે આવા કબાડા કરવા છે, કરું કે નહીં? એટલે ઓલો કે ખમ ગ્રહ જોઈ દો. સારા મુહૂર્તમાં એ કબાડા કરવાનું શરૂ કરે, ચોર ચોરી કરે એ મુહૂર્ત જોઈને કરે, એ ખબર છે. ચોર એના દેવીના દર્શન કરવા જાય, દીવો કરે, ધૂપ દીપ કરે, અને પછી જાય ખાતર પાડવા, સકન જોઈને કરે, નૈવેદ્ય ધરીને કરે, ધૂપ દીપ કરીને કરે. કામ કયું કરવું છે? ચોરીનું. એમ આ વેપારીઓને, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને બધાને કબાડા કરવા છે, અને મુહૂર્ત જોડાયો પછી કે આપણે આજે ક્યાંક આવી પ્રકારનું અવળું કામ કરવું છે, જરા જોઈ લેજો ને, દિવસ સારો છે ને, સાહેબને મળવા જવું છે, જરા હિસાબ પતાવી દેવો છે. આ જ્યોતિષ ચિત્ત તેમાં જરાય પ્રવેશ કરી શકતું નથી. ચિત્ત તેમાં જરાય પ્રવેશ કરી શકતું નથી. તે વિશેનું વાંચવું સાંભળવું કદાપી ચમત્કારિક હોય તો પણ બોજારૂપ લાગે છે. જ્યોતિષ વિશેનું વાંચવું સાંભળવું ચમત્કારિક હોય, રુચિ થાય કે નહીં? ચમત્કારિકમાં આકર્ષણ થાય કે નહીં? પ્રલોભન થાય કે નહીં? ચોપડી રાખી હોય, કટિંગ રાખ્યા હોય અને જે મળે આ વાંચી લેજો ને, જરા જુઓ કેવો ચમત્કાર, કેવું ઓલાને થઈ ગયું, એને કાંઈ નહોતું ને કેવું થઈ ગયું, આટલું કર્યું જુઓ તો ખરા. એટલે ઓલો કે હું ઝેરોક્સ કરાવીને હું બધી જગ્યાએ વેચીશ. હજુ અજ્ઞાનનો પ્રચાર કેમ થાય છે? એટલે એ બધી 5-25 જગ્યાએ મોકલે, દુનિયાભરમાં મોકલે. ઓલો ઓલો એમ કે ઇન્ડિયાથી રેસીપી આવી છે, આમાં જે બધું લખ્યું હોય ને, રેસીપી લખી હોય, બધી જગ્યાએ ફેલાય. વાર લાગે કઈ? અજ્ઞાનને ફેલાતા ક્યાંય વાર લાગે? એક જ્ઞાનનું સૂત્ર કેવું હોય તો કે હું ગયો તો પણ હેમજો નહીં હો. હવે તું હેમજો નથી, બીજાનું શું કહેવાનો હતો? સ્વાધ્યાયમાં ગયો તો ખરો, પણ મને કંઈ બહુ સમજ પડી નહીં. એ બીજાને કોઈ દિવસ સ્વાધ્યાયનો પોતે નથી સમજ્યો તો બીજાને તો સમજાવી શકવાનું નથી. પણ જ્યોતિષનું હોય તો એ જ્યોતિષ કરતાં હું સમજી ગયો એમ કહો, એના કરતાં હું સમજી ગયો બધું, એને જરાક કીધું આપણને બધી ખબર પડી ગઈ. કારણ કે આ અજ્ઞાનનો હોશિયાર છે, અજ્ઞાનનો હોશિયાર જીવ છે. એ સમજી ગયો તરત જ, શાનમાં સમજી ગયો, ઈશારામાં સમજી ગયો, અને અહીંયા ખૂબ સમજાવે તોય સમજતો નથી. જ્ઞાનીઓ ખૂબ સમજાવે તોય સમજતો સમજતો નથી, પાછું એમ જ કે બધું અઘરું છે. અઘરું નથી, તારે વ્યવહારમાં લાવવું અઘરું છે. જ્યોતિષ વિશેનું વાંચવું સાંભળવું કદાપી ચમત્કારિક હોય તો પણ બોજારૂપ લાગે છે, બોજો લાગે. કોઈ જન્મફળ એમ કે તને કાઢી આપું છું, જોઈ આપું છું, તો બોજો લાગે ખરો? મજા આવે ને સાચવીને રાખે ને? અને ઓલો કે કોમ્પ્યુટર કહેશે, હો એ કાકા કોમ્પ્યુટર તો જડ છે, એ શું કહી શકે? તું ચેતન જેવો નથી કહી શકતો તો કોમ્પ્યુટર શું કહી શકે? પણ છતાં એ મહિમા કેનો ગાય? કોમ્પ્યુટરનો. કારણ કે એને રુચિ જડમાં છે. બોજારૂપ લાગે છે, થોડી પણ તેમાં રુચિ રહી નથી. સૌભાગભાઈને લખે છે, તમે ભૂલી જાઓ, અમે જ્યોતિષ જાણીએ છીએ એ પણ તમે ભૂલી જાઓ. જ્યોતિષ તો કલ્પિત છે, પરમાર્થે કલ્પિત છે, વ્યવહારે પૂર્ણ શાસ્ત્ર છે. દરેક ગણિત, ભૂમિતિ, બધા શાસ્ત્રો બહુ સરસ છે, વ્યવહાર જ્ઞાન છે. એન્જિનિયરિંગ, આર્કિટેક્ટ, મેડિકલ, એ કંઈ ખોટું છે કે નાની એમ નથી કહેતા. વ્યવહારે એ સાચું છે અને પરમાર્થે આ સાચું છે. પરમાર્થે આ બધા કલ્પિત છે અને વ્યવહારવાળા કહેશે કે આ ખોટા છે, કેમ કે એમાં હલે નહીં નેતાનો વ્યવહાર. વાત અપેક્ષાએ સમજવાની છે, એકાંતે નહીં, એકાંતે ન પકડી લેવું. જ્ઞાની નથી જાણતા એમ નહીં, જ્ઞાની કે છે અમે જાણીએ છીએ. અને તે સમયે જગતની અંદર જ્યોતિષનું જ્ઞાન ભારતમાં કોઈને નહોતું, એવું અદ્ભુત જ્ઞાન, અવળા ગ્રહ યોગના પણ પરિણામને ફલ કહી શકે એવું જ્ઞાન કેવળ રાયચંદભાઈને હતું. જે જેતપુરના શંકર શાસ્ત્રી પંચોલીએ કીધું કે ભારત વર્ષમાં આવું અદ્ભુત અમારી જ્યોતિષ વિદ્યાનું જ્ઞાન કોઈના વિશે સંભવતું નથી. જો તમે મને આ કંઈક આ જ્ઞાન અપાવો, શીખડાવો, તો ઘણો મોટો દ્રવ્ય લાભ મને થાય. ત્યારે કૃપાળુદેવ કહે છે, આ શીખવ્યું શીખડાવાય એમ નથી, શીખવ્યું શીખડાવાય એમ નથી, અંતઃપ્રેરણા અંતઃસ્ફુરણા જોઈએ. અમને તો માત્ર અપૂર્વ એવા સતના જ્ઞાન વિશે જ રુચિ રહે છે, અમને જ્યોતિષ વિશે રુચિ રહી નથી. તો રુચિ શેમાં છે? માત્ર અપૂર્વ એવા સતના જ્ઞાન વિશે જ રુચિ રહે છે. સત્યનું જ્ઞાન, સત જે આજે છે, જે ગઈકાલે હતું, જે આવતીકાલે રહેશે, જે ત્રિકાળ છે, એવો જે શાશ્વત પદાર્થ, દેહ દેવળમાં રહેલો શાશ્વત પદાર્થ કયો? સત. દેહ સ્વયં અસત, ઉપજે, વૃદ્ધિ થાય, મીડસી જાય, જન્મ જરા મૃત્યુ, દેહનો ક્રમ નિશ્ચિત છે. વિનાશીપણું એનું લક્ષણ છે. સંયોગથી એનું સર્જન થાય અને આપમેળે એનું વિસર્જન થાય. આપણે સંયોગ શોધવા જઈએ કે આને આના કારણે થયું, આને આને કારણે થયું, આને આ કારણે થયું, એમ આપણે વિસર્જનના બધા ગોતીએ. પણ તો એકને થયું એમ બધાને થવું જોઈએ, જો નિયમ હોય તો. સર્જનનો નિયમ છે શરીરના, વિસર્જનની અંદર પણ એ નિયમ લાગુ નથી પડતો. કારણ કે આયુષ્ય પૂરું થાય એટલે આ શરીર ગમે તેવું સ્વસ્થ હોય, ગમે તેવું સોહામણું હોય, તો પણ એ વીણસી જાય છે, ટકી શકતું નથી, રહી શકતું નથી. આવું અનિત્ય છે એની અંદર રહેલો. આ અત્યારે આપણું જે જીવન છે એ જીવનમાં બે તત્વ છે. એક દેહ છે જે પુદ્ગલ પરમાણુઓનો પિંડ અથવા સ્કંધ છે, જેના જુદા જુદા આકાર છે. ઇન્દ્રિય રૂપી શરીર એનું આકાર છે, એનું સંસ્થાન છે. અને એની અંદર રહેલો એક પદાર્થ છે, એ નિત્ય છે, એ નિત્ય પદાર્થ છે, એ શાશ્વત છે. અને શાશ્વત તત્વના આધારે આ બંને કામ કરી રહ્યા છે. આત્મા પણ એના ઉપયોગથી પોતાના પરિણામ અનુસાર એની વર્તના ચાલે છે. શરીરના પરમાણુઓ પણ પોતાની યોગ્યતાથી પોતાનું વર્તન કરે છે. એનું પણ જડપણું ત્યાં નથી દેખાતું, ચેતનના સંઘમાં છે, એટલે એમાં પણ આપણને ચૈતન્યપણું દેખાય છે. પણ આ જેવો અંદરથી પદાર્થ દૂર થાય, તો જેવો અંદરથી એ પદાર્થ દૂર થાય, તો આવું સરસ મજાનું માનવ દેહરૂપી મશીન, આ મિકેનિઝમ, આ યંત્ર કેવું જબરજસ્ત! જગતના તમામ યંત્રને શોધનારું આ, અંતરિક્ષની અંદર વાનને ઉડાડવાવાળું આ, રોકનારું આ, અંતરિક્ષમાં ઉડેલા વાહનની અંદર ખોટકો થાય તો રિપેર કરનાર જાણનારું આ, કોડલેસ કરનારું આ, દુનિયાભરની અંદર એ નેટવર્ક કોઈ પણ જાતના વાયરના સંશોધન વિના આ કરનાર, આ બધું આ છે કામકાજ ઇલેક્ટ્રોનિકનું. આ બધું જાણનાર કોણ આ જગતની અંદર? એ અંદર રહેલો ચૈતન્ય પદાર્થ. એ જેવો ગયો એટલે શરીરની એકેય ઇન્દ્રિય, ગમે તેટલો બુદ્ધિશાળી હતો, ગમે તેટલો શાર્પ હતો, ઇન્ટેલિજન્ટ હતો, આમ હતો, તેમ હતો, એના હાથ આવા હોશિયાર, એના આંખ કેવી, દૂરબીન જેવું કામ કરે હો, એના હાથ તો હથિયારની જેમ કામ કરતા હોય, એ બધું બરોબર, એના પગ તો પવન વેગી હતા, પણ માઇલો વયો ગયો, હવે કયો વેગ રહ્યો? પાણી પચી જાય એવી તો એની પાચન શક્તિ, એવી તો એની હોજરી હતી, પાણી પચી જાય. હવે મમરો નાખની અંદર પાણા તો પછી પાણીનો ઘૂંટડો ઉતરી શકે એમ નથી. આ અંદરથી આત્મા ચાલ્યો જાય તો અંદર ગંગાજળ નાખે ખરો, પણ ગંગાજળ હોજરીમાં જાય ખરું? તો ઠીક, ક્યાં હોય? અહીંયા પડ્યું હોય, નીકળી જાય પાછું. તુલસીનું પાન, બધું બરોબર છે. અંદરનો શાશ્વત ગયો, ખેલ ખતમ. જ્ઞાની કહે છે, અમને માત્ર અપૂર્વ એવા સતના જ્ઞાન વિશે જ રુચિ છે. આને જાણવું છે, અને આ જાણવા માટેનો ઉત્કૃષ્ટ અવસર આ મનુષ્ય જન્મ છે, જ્યાં પાંચ ઇન્દ્રિય છે, છઠ્ઠું મન છે, એની સાથે સંઘનીપણું છે, અને આ છ પર્યાપ્તિ પ્રાપ્ત થઈ છે, જ્યાં વાચા સહિત વિચાર શક્તિ છે, વાચા સહિત વિચાર શક્તિ છે, ભાષાનું જ્ઞાન છે. અનંત જ્ઞાનીઓના બોધમાંથી આ સમજી શકે છે. પોતે તો અનંત ભવ કરે તો ભેગું ન થાય, એના કરતાં અનંતનો જે બોધ પડ્યો છે એને વિચારી શકે છે, ન સમજાય તો કોઈને પૂછી શકે છે, ભાષાનું જ્ઞાન હોવાને કારણે કોઈ પાસેથી સાંભળી શકે છે. કેટલી બધી આનામાં ક્ષમતા છે મનુષ્ય દેહની અંદર, કે અનંત વિશ્વના રહસ્યને જાણવા માટેનું એક પળ, એક અવસર, એક ઘડી એને મનુષ્ય જન્મમાં ઉપલબ્ધ થાય છે. આખા જગતના રહસ્યો એ માનવ જન્મની અંદર સમજવા ધારે તો સમજી શકે છે. સત્યનું રહસ્ય એને પ્રાપ્ત થાય એવો અદ્ભુત એને આ અવતાર મળ્યો છે માનવીનો. અવતાર માનવીનો ફરીને નહીં મળે, સત્સંગ કરશું કાલે વદે તું અજ્ઞાનમાં, ભજીશું પ્રભુને નિરાતે કહે તું ગુમાનમાં, જે જાય છે ઘડી તે જે જાય છે ઘડી તે ફરીને નહીં મળે, અવતાર માનવીનો ફરીને નહીં મળે. જ્ઞાનીઓ તો કહે છે કે સત્યના અપૂર્વ એવા સત્યના જ્ઞાન માટેનો અવસર એટલે મનુષ્ય જન્મ છે. સત્યનું જ્ઞાન બીજા ભાવમાં, બીજા દેહમાં, બીજી યોનિમાં, બીજી ગતિમાં નહીં થાય, તને નહીં થાય. અમને તો માત્ર અપૂર્વ એવા સત્યના જ્ઞાન વિશે જ રુચિ રહે છે, વિશે જ અમારી કઈ રુચિ હોય, કઈ કરવાની ઈચ્છા થાય તો માત્ર સત્યના જ્ઞાનમાં, સત્યને જાણીએ, સત્યમાં સ્થિર થઈએ. આ સત્યનું લક્ષણ આનંદ છે. અનંત અને અવ્યાબાદ સુખનું કારણ જો કોઈ હોય તો તે સત્યમાં સ્થિર થવું તે છે. જો સત્યમાં સ્થિર થયા તો સુખ જગતમાં શોધવાની જરૂર નહીં પડે, આનંદને અન્યથી મેળવવાની જરૂર નહીં પડે, એ સ્વયં આનંદમય છે. પણ જીવ સત્યમાં સ્થિર થઈ શકતો નથી, કારણ હજુ સત્યનું એને ઓળખાણ નથી. જે ઓળખાણ છે એ કોરા શબ્દનું ઓળખાણ છે, કોરા શાબ્દિક શબ્દના ઓળખાણથી આ સત પ્રાપ્ત નહીં થઈ શકે. કોઈએ સત જાણ્યું છે નય અને નિક્ષેપથી, કોઈએ સત જાણ્યું છે પ્રમાણથી. જ્ઞાનીઓ કહે છે કે સત નય અને નિક્ષેપથી જાણી નહીં શકાય, અનંતા નય છે કેટલાક જાણીશ તું. ભેદ ભાંગાથી સત નહીં પકડી શકાય, અને પ્રમાણ એટલે ઇવિડન્સથી, આ પ્રમાણ, આ પ્રમાણ, આમાં આમ કીધું છે, આનું આમ કીધું છે, આનું આ પ્રમાણ છે, આ બધા પ્રમાણ સત્યને માટે મર્યાદિત છે. નય, નિક્ષેપ, ભેદ, ભાંગા આ બધા સાધનો છે એ સત્યના અંશને જાણી શકાશે. પ્રમાણ છે એ સત્ય સુધી તું થોડે સુધી પહોંચી શકીશ, પણ સત્યની પર્યાપ્ત જાણકારી અનુભૂતિમાં છે. આ નય નિક્ષેપથી ન જાણી શકાય, આ પ્રમાણ અનુમાનથી ન જાણી શકાય, આ કેવળ અનુભૂતિથી જાણી શકાય. અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, વહ કેવલ કો બીજ
ज्ञानी कहे वह केवल को बीज ज्ञानी कहे निज को अनुभव बतलाई दिए निज को अनुभव बतलाई दिए।
भाई कोई शॉर्टकट नहीं, कोई शॉर्टकट नहीं, नहीं निक्षेप भेद भांगा ए बधी एनी मर्यादा छे, अनुमान प्रमाण एनी मर्यादा छे, सत्यनो विषय अनुभूतिनो विषय छे, संवेदनानो विषय छे, गुण थी लक्षण थी वेदन थी आत्मा जाणवानो छे, मात्र गुण थी नहीं जणाय, मात्र लक्षण थी नहीं जणाय, वेदन पण जोशे, अने वेदन विना जेने आत्मा जाण्यो छे ए कोरो ज्ञानी छे, शुष्क ज्ञानी छे, एने आत्मानो वेदन नथी। कृपाळु देवे બે ત્રણ જગ્યાએ પત્રમાં લખ્યું છે કે એવો સદગુરુ શોધજો કે જેણે ગુણથી લક્ષણથી અને વેદનથી આત્માને જાણ્યો છે। આવા જાણકાર પુરુષોની વાણી જ એની વાણીમાં આ વેદન ટપકતું હોય છે। સ્પર્શ શેનો છે એના બોધમાં કે જે બોધ આપણા આત્મતત્વને સુસુપ્ત ચેતનને જાગૃત કરનાર। આ જાગૃત કરનાર કોણ છે? આવા શબ્દો તો બધે પડ્યા છે, છતાં એ શબ્દો સાંભળવાથી વાંચવાથી ચેતન જાગૃત થતો નથી, અને આ વાંચવાથી અંદર ચારે બાજુ લાગે છે કે જેમ જેમ હું તમારા તત્વનો વિચાર કરું છું, ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે। પ્રકાશ અંદરથી થાય છે, નિજ સ્વરૂપનો પ્રકાશ થાય છે, આલંબન આપનું છે, કારણ કે આપના શબ્દોમાં આત્માનું વેદન છે, આ વેદન બોલે છે અને વેદન સ્પર્શે છે આપણને। અમને તો માત્ર અપૂર્વ એવા સત્યના જ્ઞાન વિશે જ રુચિ રહે છે, આ રુચિ એક જ। આ દેહ દેવળમાં રહેલો જે પદાર્થ છે શાશ્વત, એની ઓળખાણ કરવી, એની ઓળખાણ કરવી, અને એની ઓળખાણ આવું જેણે અનુભવ કર્યો છે આત્માનો એવા પુરુષના આશ્રયે કરવી, કારણ કે અન્યના આશ્રયે આવી ઓળખાણ થવી સંભવિત નથી। કારણ કે જેણે પોતે અનુભવ્યો નથી એનો આશરો આપણે લેશું તો આપણને શું મળશે, આપણને શું મળશે? જેને સત્યને જાણવું છે તો આવું સત જેણે ગુણથી લક્ષણથી અને વેદનથી અનુભવ્યું છે એવા પુરુષના, એવા આત્મજ્ઞાનીના આશ્રયે જ્ઞાન પ્રગટે છે। માટે રુચિ રાખવી તો સતને રાખવી, અને સતની રુચિ જ્યારે રાખવી છે ત્યારે આપણી શક્તિ ઓછી પડે, આપણું સામર્થ્ય ઓછું પડે, આપણી સાધના અધૂરી પડે, ત્યારે આવી રુચિથી જેણે આવું સત જાણ્યું છે એવા પુરુષનો આશ્રય કરવો।
કાંતે હવો આશ્રય કરજો ભાવથી સાચા મને,
જીનવર કહે છે જ્ઞાન તેમ એમાં કૃપાળુદેવ કહે છે કે આવા જ્ઞાનીઓએ આ જ્ઞાન જાણ્યું છે અને એક જ્ઞાનીના પરમાર્થીને જાણ્યું છે એવું આ શાસ્ત્રો પોકારી પોકારીને કહે છે। હવે તમારે જો જાણવું હોય તો તમે એ જાણજો, અને ન જાણી શકાય એમ આપણી શક્તિ ન હોય, લાગે કે પ્રભુ મારું બળ એટલું નથી કે હું આત્મતત્વને મારી મેળે જાણી શકું, તેવો આશ્રય કરજો ભાવથી સાચા મને, આત્મજ્ઞાનીનો આશ્રય કરજો। જ્ઞાન જ્ઞાનીમાં કરો, જ્ઞાન જોવા માટે ક્યાંય ગ્રંથમાં, શબ્દમાં, ચાતુર્યમાં, વાણીમાં, કવિત્વમાં ક્યાંય પડશો નહીં। જ્ઞાની જ્યાં દેખાય ત્યાં જ્ઞાન મળશે, ત્યાં જ્ઞાનને જોવાનો પ્રયત્ન કરજો। અંશને પણ જ્ઞાન મળશે તો જ્ઞાનીમાંથી મળશે, જ્ઞાની નહીં હોય તો શબ્દમાંથી જ્ઞાન નહીં મળે, કારણ કે જ્ઞાન એ આત્મા સ્વરૂપ છે, આત્મા જ્ઞાન સ્વરૂપ છે, અને આત્માનું સ્વરૂપ છે ભાવ સ્વરૂપ છે। આ ભાવ શેમાંથી મળશે? આ બોધમાંથી મળશે, શબ્દમાંથી મળશે। માટે જ્ઞાની તરફ દ્રષ્ટિ રાખી અને પરમાર્થ માર્ગની સાધના કરવી, એટલે કહે છે કે સતના જ્ઞાન વિશે જ રુચિ રહે છે. બીજું જે કંઈ કરવામાં આવે છે કે અનુસરવામાં આવે છે તે બધું આસપાસના બંધનને લઈને કરવામાં આવે છે. આ સતના જ્ઞાન સિવાય, એમાં જ રુચિ રાખવા સિવાય અમે જે કંઈ કરીએ છીએ એ આ પૂર્વના કર્મના બંધનને લઈને અમે કરીએ છીએ, અમારી ઈચ્છાથી અમે કરતા નથી. હાલ જે કંઈ વ્યવહાર કરીએ છીએ તેમાં દેહ અને મનને બાહ્ય ઉપયોગ વર્તાવવો પડે છે, આત્મા તેમાં વર્તતો નથી. ક્વચિત પૂર્વકર્મ અનુસાર વર્તાવવું પડે છે, તેથી અત્યંત આકુળતા આવી જાય છે. જે કંઈ પૂર્વે નિબંધન કરવામાં આવ્યા છે તે કર્મો નિવૃત્ત થવા અર્થે, ભોગવી લેવા અર્થે, થોડા કાળમાં ભોગવી લેવાને અર્થે આ વેપાર નામનું વ્યવહારિક કામ બીજાને અર્થે સેવીએ છીએ. કૃપાળુ દેવે પોતે વેપાર શું કામ કરે છે એનું આ રહસ્ય છે. આપણે બધા કરીએ જ છીએ ને, આ વેપાર કેવી રીતે કરે છે જ્ઞાની એ સમજાવે છે. સમજણ પછીની અવસ્થા છે અને આપણે સમજણ મેળવવાની છે. આપણે અણસમજણથી કામ કરીએ અને ખોટી સમજણથી સમાધાન મેળવીએ, ખ્યાલ આવે છે? આપણે કામ કરીએ એ અણસમજણથી અને ખોટી સમજણથી એમાં સમાધાન લઈએ, નહીં ચાલે. હાલ જે કંઈ વ્યવહાર કરીએ છીએ તેમાં દેહ અને મનને બાહ્ય ઉપયોગ વર્તાવવો પડે છે. બાહ્ય કોનો? દેહનો અને મનનો, એ ઇન્દ્રિયો છે, એનો ઉપયોગ વર્તાવવો પડે છે. આત્મા તેમાં વર્તતો નથી, આ સમજાય? આત્મા તેમાં વર્તતો નથી. દેહ અને મનથી દ્વારા જે કંઈ કામ થાય એ થાય છે, એના બાહ્ય ઉપયોગથી થાય છે. આત્મા વર્તતો નથી. આપણા કામની અંદર આત્મા વર્તી રહ્યો છે. સાહેબ, તમારો આત્મા નથી વર્તતો અને અમારો આત્મા એમાં વર્તે છે, આ જાણવું કેવી રીતે કે અમારો આત્મા ખરેખર વર્તે છે કે નથી વર્તતો? અમે તો એમ માનીએ છીએ કે નથી વર્તતો, અમે તો એમ માનીએ છીએ. 6 કલાક દુકાને બેઠો, હિસાબના ચોપડા જુએ, બેંક બેલેન્સ ઉપર કંટ્રોલ રાખે, સહીઓ કરે, મારે કાંઈ નહીં, હું તો જાઉં બસ જોયા કે બધું છોકરાઓ કરે, હાવ ખોટો, રોગે રગે ખોટો. આત્મા વર્તતો નથી આ જ્ઞાની કહે છે ને. હવે આપણે વિચારવાનું છે કે આપણો આત્મા વર્તે છે કે નથી વર્તતો. તો લાભાલાભની બુદ્ધિ થવી, હિત અહિતની બુદ્ધિ થવી, ઇષ્ટ અનિષ્ટની બુદ્ધિ થવી, આ જે ભાવ છે, વિભાવ પરિણામ છે, એ આત્માના છે. રાગદ્વેષના પરિણામ થવા આત્માના પરિણામ છે. થાય છે કે નહીં? પ્રવૃત્તિની અંદર પ્રવૃત્તિના પરિણામ સાથે જોડાઈએ છીએ કે નહીં? તો કે જોડાઈએ છીએ. પ્રવૃત્તિના પ્રયોજનમાં જોડાઈએ છીએ કે નહીં? તો કે આ જોડાઈએ છીએ. આયોજનમાં? તો કે જોડાઈએ છીએ. તો એ જોડાવાળો કોણ છે? દેહ છે કે આત્મા છે? આ ભાવ કોણ કરે છે? આ ભાવ કોને થાય છે? જરા કંઈ ફેરફાર થઈ જાય તો અંદર આમ ધમધમી ઉઠે, ક્રોધથી ધમધમી ઉઠીએ. હવે એ દેહ ધમધમી ઉઠ્યો કે આત્મા ધમધમી ઉઠ્યો? કે તારો આત્મા ક્ષમાશીલ હતો અને દેહ ધમધમી ઉઠ્યો? તું શાંત હતો એવું હતું? કશાય પરિણામ કોણે કર્યા? વિપરિણામ કોને થયા? જ્ઞાની કે છે આત્મા વર્તતો નથી. પ્રવૃત્તિની અંદર માત્ર કર્મના જોરથી થાય છે, આત્મા વર્તતો નથી. પ્રીતિભાવ અપ્રીતિભાવ, ઇષ્ટ બુદ્ધિ અનિષ્ટ બુદ્ધિ, લાભ હાનિની બુદ્ધિ, આવી કોઈ વાત ત્યાં રહેતી નથી. એ પુરુષ કહી શકે આખું જગત સોનાનું થાય તો પણ અમારે મન તૃણવત છે. આખું જગત સુનાનું રહે. જગત પ્રત્યેની દ્રષ્ટિ તો કે પરમાત્માની વિભૂતિ રૂપે અમારું એ ભક્તિધામ છે, ભક્તિધામ છે. અમારે કોઈ એની અંદર કસાઈના પોષણ માટે જગત જોઈતું નથી, ભક્તિના પોષણ માટે જગત છે. આત્મા તેમાં વર્તતો નથી. ક્વચિત પૂર્વકર્મ અનુસાર વર્તાવું પડે છે, તેથી અત્યંત આકુળતા આવી જાય છે. આ પૂર્વકર્મનું જ્યારે જોર લાગે અને અમારે બહુ જ અમારા ઉપયોગની બહાર જઈને પ્રવૃત્તિ કરવી પડે ત્યારે અમને આકુળતા આવે છે, અને આ જીવને ત્યારે વધારે આનંદ આવે છે. લાવ એ તમારા કોઈથી નહીં થાય, એ મને જ કરવા દો. હવે એ હું જાઉં ને બધું ઠેકાણા થઈ જાય. અરે સાહેબ, પણ મેં બહુ સમજાવ્યો તો ઉઘરાણી લેવા ગયો, તને ન આવડે સરકારી કચેરીમાં, એ તારા કામ નહીં થાય, એ મને જ આવવા દે ને. આને આકુળતા નથી આવતી અને હોશ જાગે છે. આપણે તો સમજવું છે, ધર્મ સમજવો છે. જે કરીએ છીએ એ કર્મ ભોગવી લેવા માટે કરીએ છીએ કે એમાંથી અનેક નવા બંધાય છે? તો આખો માર્ગ તો કર્મથી નિવૃત્ત થવાનો છે. તો નિવૃત્ત થવાના માર્ગમાં ઉપાર્જન તો શરૂ નથી કરતા ને, પાછા પડે ઊંધી ગાડી તો હાલતી નથી ને આપણી. કે કરવું છે કર્મ નિવૃત્તિ, એ વિના મોક્ષ નથી. એ તો એક બહુ સાદું ગણિત તો બેસી ગયું છે કે કર્મના બોજાને હળવો કર્યા વિના મોક્ષ નથી. હવે એવું તો કંઈ નથી કરતા ને અણસમજણથી, કે જેથી કરીને એ કર્મનો બોજો વધતો જાય. એક કર્મ ભોગવવા જતા બીજા 100 કર્મ બંધાતા જાય. આ એવું તો નથી ને, આ જ્ઞાની આપણને સમજાવે છે. જે કંઈ પૂર્વે નિબંધન કરવામાં આવ્યા છે તે કર્મો નિવૃત્ત થવા અર્થે, ભોગવી લેવા અર્થે, થોડા કાળમાં ભોગવી લેવાને અર્થે આ વેપાર નામનું વ્યવહારિક કામ બીજાને અર્થે સેવીએ છીએ. જ્ઞાની પોતાના વ્યવહારિક જીવનનું આપણને પ્રમાણ આપે છે કે પૂર્વે નિબંધન કરેલા કર્મો નિવૃત્ત થવા માટે, પહેલી દ્રષ્ટિ આ કર્મનું નિવૃત્તિ, કારણ કે ઉદયમાં આવ્યા છે, અને ભોગવી લેવા અર્થે, કારણ કે ભોગ વિના નિવૃત્ત થશે નહીં. કર્મ સ્વભાવે પરિણામે થાય ભોગથી દૂર, માટે ભોગવવા પડશે. ઉદયમાં આવી ગયા છે, સત્તામાં હોય તો તપથી ખેરવી નાખવાના છે, પણ ઉદયમાં આવ્યા છે, ભોગવવા પડશે. આ એનું જ્ઞાન દશા છે એની, એટલે સમજે છે કે આમાંથી ભાગી જઈએ તો પણ છુટકારો થાય એમ નથી, માટે ભોગવી લેવા. નિવૃત્ત કરવા છે, અને નિવૃત્ત કરવા હોય તો ભોગવ્યા સિવાય, વેદ્યા સિવાય એ કર્મો નિવૃત્ત થશે નહીં. નવા જોઈતા નથી, એને રાખવા નથી. જે કર્મો પૂરે બંધાયા છે એને રાખવા નથી, એને નિવૃત્ત જ કરવા છે. નિવૃત્ત કરવા છે, ભોગવી લેવા છે, થોડા કાળમાં ભોગવી લેવા છે. કર્મ સિદ્ધાંતના જબરજસ્ત રહસ્યો થોડા કાળમાં ભોગવી લેવા છે. સાહેબ એવું બને? કર્મ સિદ્ધાંત કહે છે કે સંક્રમણ કર્મોનું કરે જ્ઞાનીઓ, એટલા બધા પરાક્રમથી, પુરુષાર્થથી, આત્મભાવથી વેદે કે જેથી કરીને કર્મના કાળની સ્થિતિને ટૂંકાવતા જાય. જ્ઞાનીઓ કર્મની કાળ સ્થિતિને ટૂંકાવે, એવા આત્મ સ્વભાવમાં આત્મબળને એવું જાગૃત કરે કે આત્મ સ્વભાવમાં રહેલો જ્ઞાની કર્મને એનો પાવર ન મળે. ખ્યાલ આવે છે? આ બધી લાઈટો વગેરે શેનાથી ચાલે છે? એને એનો પાવર, ચાલક બળ મળે, પોષણ મળે, ફોર્સ મળે, ત્યારે જગતની અંદરના બધા મશીનો ને યંત્રો બધું ચાલે. એમ કર્મ ઉદયમાં આવે અને આત્માનો એને કોઈ ફોર્સ ન મળે વિભાવનો, તો શિથિલ થઈ જાય, મંદ થઈ જાય, થોડા કાળની અંદર ભોગવાઈ જાય, કરો હંકેલો નિરસ થઈ જાય. રસ અને રુચિ ન હોય તો એ ઉદયમાં આવેલું કર્મ અન્યને જે પરિણામ આપે અને જ્ઞાનીને જે પરિણામ આવે, બેમાં ફરક પડે. કાળની સ્થિતિને ટૂંકાવી દે. થોડા કાળમાં એટલે આગળ લખ્યું કે નહીં ધારેલું એ પણ પ્રાપ્ત થયા કરે છે, એથી એમ માનીએ છીએ કે ઉતાવળે પૂર્વે નિબંધન કરેલા એવા કર્મો નિવૃત્ત થવાને માટે ઉદયમાં આવે છે, ઉતાવળે આવે છે. ધેર ઇઝ અ ગેપ. ત્યારે કર્મની સંક્રમણની અવસ્થા થાય છે, અને સંક્રમણની અવસ્થાની અંદર જે કર્મની કાળ સ્થિતિ પાકવાને હજી વાર હતી, જે આવતા જન્મમાં પાકવાના હતા, એવા કેટલાય કર્મો ફટાફટ દોડી આવે છે, એને ઉદીર્ણા કહેવાય છે. એક એવો અવકાશ ઊભો થાય કે આવો જેટલા કર્મો ઉદયમાં હોય બધા આવો, આજ તો મારે બધાનો હિસાબ ચૂકવવો છે. આવી અદ્ભુત જ્ઞાનીની અવસ્થા થાય છે. જેમ કોઈ પ્રમાણિક માણસને ખૂબ ધન સંપત્તિ આવે પછી નક્કી કરે કે મારા કુટુંબ ઉપરનું જે કરજ હોય ચૂકવવું છે, એટલે છાપામાં જાહેરાત આપે કે જેને જેને અમારા કુટુંબ સાથે માંગણા હોય એ આવો, મારે ચૂકવી દેવા છે, આઈ એમ રેડી ટુ પે ધ ડેપ્ટ ઓફ માય ફાધર્સ એન્ડ ફોર ફાધર્સ. એમ એને પોતાનું જે કંઈ છે પૂર્વે કરેલા કર્મો એ બધાને માનો કે પડકાર આપે છે જ્ઞાની, કે જેને ઉદયમાં આવવું હોય તે આવી જાઓ. એટલે કે છે થોડા કાળમાં એને ભોગવી લેવું છે. 954માં એણે કહ્યું કે માથે ઘણો બોજો રહ્યો, તે અલ્પકાળમાં વેદી લેવા માટે. કેવા? અલ્પકાળમાં. પ્રગટના કરતા પગે ઉદયમાન નિકાચિત થાક ગ્રહણ કર્યો. બોજો ઘણો હતો પણ અમે તો ઓછા કાળમાં. એ પોતાના સ્વવૃત્તાંતમાં પણ કીધું કે ઘણો બોજો હતો પણ પછી એવો થયો કે હવે તો શેષ રહી ગયો. શેષ રહી ગયો તો ઘણો હતો ને રહી ગયો તે તો હોય એના પ્રમાણે થાય ના. જ્ઞાનીએ એવા પરાક્રમ પુરુષાર્થથી જાગૃતિથી તપથી એ કર્મોને, એટલે કહ્યું કે જ્ઞાનીઓ કર્મ ગણી ગણીને ભોગવતા નથી પણ એક સામટો ગોટો વાળે છે. ગોટો વાળે જેટલા હોય એટલા, જેટલા હાથમાં આવ્યા એ બધા પતાવી દીધા. કેમ કે અત્યારે ઉપયોગ શેનો છે? કર્મને ખતમ કરવાનો છે. લક્ષ્ય એના ઉપર છે કે દોષ અમારો છે, અમે બાંધા છે, અમારે ભોગવવા છે, ભોગવે તો જ નિવૃત્ત થાય, અમે તૈયાર છીએ ભોગવવા માટે, અમારે વેદવા છે, અમે વેદીશું. કર્મોના વેદન કાજ છોડી દેહ તણી મમતા, કૃપાળુ દેવ તણા ચાલો દર્શન કરીએ. એને કર્મોને વેદવા છે, અને કર્મોને જ્યારે વેદવા છે ત્યારે એની સાથે તદાકાર થવું નથી, એકરૂપ થવું નથી, તદ્રુપ થવું નથી, તો જ કર્મ વેદાય. સંભાવે વેદાય અને વિભાવ ભાવે કર્મ ભોગવાય. કર્મ સાથે સુખ દુઃખ જેવું થાય એના પ્રમાણે એકરૂપ થાય, એ કર્મ ભોગવાય. ભોગવવામાં પોતે ભાવથી જોડાય, નવા કર્મો બંધાય, નવા કર્મો બંધાય. થોડા કાળમાં ભોગવી લેવાને અર્થે આ વેપાર નામનું વ્યવહારિક કામ બીજાને અર્થે સેવીએ છીએ. આ વેપાર નામનું વ્યવહારિક કામ જો પોતે જે કરે છે વેપારીને શું કહે છે? આ વેપાર નામનું, તમે જેને વેપારના નામથી ઓળખો છો, એ કામ અમે બીજાને અર્થે સેવીએ છીએ. આવું લાગ્યું આપણને કોઈ દી આપણી દુકાનમાં આપણે બીજા માટે ગયા? બીજાને અર્થે સેવીએ છે કે આપણે બીજા માટે ગયા દુકાનમાં, એવું લાગ્યું? પરિણામનું પૃથ્થકરણ તો કરવું પડે, અને એ પૃથ્થકરણ કરતાં આપણને ખ્યાલ આવે કે જીવના દોષ ક્યાં છે, ભૂલ ક્યાં કરે છે, મારાપણાની અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમભાવ અને મમત્વ ભાવ, તે નિવૃત્ત થવાને અર્થે જ્ઞાનીઓએ આ છ પદની દેશના પ્રકાશી છે. આ નિવૃત્ત થવાનું છે, નિવૃત્ત શું કરવાનું છે? આ ભાવને, અહમભાવ મમત્વ ભાવ. કાં આપણે કામ અહમથી કરતા હોઈએ અને કાં મમતથી કરતા હોઈએ, બીજાને અર્થે નહીં. અહીંયા મમત છે એટલે કે કોઈ બીજા હરું કંઈ નથી કરતો, બીજા માટે નથી કરતો, કાં અહમથી કરે છે, હું જ કરી શકીશ, મારાથી થશે, અને બીજું મમત છે, જે એનો લાભ છે એ પોતા માટેનો છે, આવી મમતથી કરીએ છીએ આખી વાતને. ક્યાં જીવ વિભાવમાં પડેલો છે, અરે એક સમય પણ વિભાવ પરિણામથી આપણે દૂર થતા નથી. જ્ઞાની કહે છે કે એવી વિચારણા કર કે એક પળ એવી આવી જાય, એક ક્ષણ એવી આવી જાય જીવનમાં, એક ક્ષણ એવી આવી જાય જીવનમાં કે તે સમયે જીવ આ બધા વિભાવ ભાવથી પર થઈ જાય, વિભાવ ભાવથી પર થઈ જાય, સમય ભલે પછી પાછો ખેંચાઈ જાય. આ ધ્યાનની ધારાનો પ્રયોગ કરે, ધર્મની ધારા જીવનમાં જગાવવા માટેનો પ્રયોગશીલ પુરુષાર્થ કરે, પ્રયોગશીલ પુરુષાર્થ, માત્ર પુરુષાર્થ પુરુષાર્થ એમ વાત નહીં, પ્રયોગ કર જરા, અને વિભાવ ભાવને ખસેડવાનો, અહમ અને મમત ભાવને ખસેડીને માત્ર જ્ઞાતા દ્રષ્ટા બની જાય, માત્ર સાક્ષી બને. કૃપાળુદેવે જેમ કહ્યું ને કે જે સંસારમાં સાક્ષી તરીકે રહેવું અને કર્તા તરીકે ભાષ્યમાન થવું એ બે ધારી તલવાર ઉપર ચાલવા જેવી વાત છે. સાક્ષી તરીકે રહેવું એ પોતે સાક્ષી તરીકે રહીએ અને અન્યને કર્તા તરીકે ભાષ્યમાન થવું, ઓલે કે કરતા એ જ છે, એના વિના કંઈ કોઈ કરે, પેઢી તો એ જ ચલાવતા હતા. જ્ઞાની કે છે આ બે ધારી તલવાર ઉપર ચાલવા જેવું દુષ્કર કાર્ય છે, કારણ કે આત્મા ન જોડાય અને પ્રારબ્ધનો ઉદય જ એવી પ્રકારનો છે કે એની અંદર અમે બીજાને અર્થે લખે પછી આગળના પત્રમાં કે અમે આત્મિક પ્રતિબંધથી સંસારમાં નથી, પણ રવજીભાઈનું જે માગણું છે એ એને ચૂકવવાનું છે અને સ્ત્રી આદિ જે અમારા સંપર્કમાં આવ્યા છે એમને અમારા થકી જે કંઈ પ્રાપ્તિ થવાની હશે તે થશે, અમને તો કોઈનો વિકલ્પ નથી, અમને તો આખી જગત પ્રત્યે સમદૃષ્ટિ વર્તે છે. અને એ પૂરું થશે તો જેને પોતાને કંઈ જોઈતું નથી એને તો હિસાબ પૂરા થયા, જેવું જ્ઞાનમાં થયું કે પૂર્વના ઋણાનુબંધ ચૂકવાઈ ગયા એવા દુકાનના પગથિયા. ઓલ ઓફિસરને રાત્રે કહી દીધું કે રેવાશંકર કાલથી બંધ હો આપણો હિસાબ, ના મેં બંધ, કાલથી જે કંઈ કરવામાં આવે એક પણ ટ્રાન્ઝેક્શન્સ એમાં હું નહીં, રાયચંદ નહીં, તમારે જે કરવું હોય કરજો. ધંધો ખોટમાં નહોતો ચાલતો ત્યારે, પાછું એ મગજમાં ન આવે, ધંધો ચડતી દશાએ હતો તે સમયે, પણ જ્ઞાનમાં આવ્યું કે હવે બીજાને અર્થે કામ પૂરું થઈ ગયું, હવે સ્વ અર્થે તો સ્વ અર્થે ધંધો કરવો નથી. આ તો મારે કંઈ જોઈતું નથી, મારે કંઈ કરવું નથી, પણ હવે આને હારું તો કરવું પડે ને, આ ખોટો વિચાર, આ વિચાર છૂટવાનો વિચાર નથી, છૂટવાનો વિચાર નથી. જેને છૂટવું જ છે એને આત્મકલ્યાણ સિવાય બીજા વિકલ્પો ન રહી શકે. વિશેષ અવસરે સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.